તારીખ 7/5/1977 શ્રી પ્રવચન સાર ગાથા 125 અને 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 86
સંપર્ક નથી સંપર્કનો અભાવ એના જોવામાં આવે છે એમાં એક વાત એવી છે કે પરદ્રવથી સ્વદ્રવ ભિન્ન છે અને સ્વદ્રવની અંદર જે ભેદો છે પર્યાયો છે કે દ્રવની અંદર પ્રલીન થઈ જતા હોવાથી પ્રલીન એટલે અંદરમાં ભેદો દેખાતા નથી આત્મા શુદ્ધ દ્રવ્ય જ રહે છે સ્વ અપેક્ષા એ અભેદ ભેદ વિનાનો અને પરથી ભિન્ન તદ્દન છૂટો એવું જે આત્મદ્રવ્યનું નિરૂપણ છે એમાં આત્મા છે એ શુદ્ધ દ્રવ્ય રૂપે છે એવા અનુભવમાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે એમ કહે આગળ એ વિષય પર થોડું આવશે વિશેષ આવશે પરદ્રવ છે એના ભિન્ન કેવો છે અને સ્વદ્રવમાં પોતાની અંદર જે ભેદો છે દ્રવ્યની પર્યાયના એ બધા અભેદ થઈ જાય છે લીન થઈ જાય છે અદ્રશ્ય થઈ જાય છે છે છતાં જોવામાં આવતા નથી એવું શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ એવું છે એવું નિરૂપણ છે એવો આત્માને અનુભવમાં લેતા આત્મા શુદ્ધ દ્રવ્ય જ રહે છે એમાં કર્મ અને કર્મફળની ઉત્પત્તિ થતી નથી આમ પરમાર્થ ઉતાર્યો પછી વસ્તુ સ્થાપી અને પરમાર્થ આમ ઉતારે છે શુદ્ધ જ્ઞાન ચેતના કર્મ ચેતના અને કર્મફળ ચેતના એવા જે આત્માના ત્રણ પ્રકારના જે પરિણામ છે અને એ ત્રણ પ્રકારના પરિણામમય આત્મા જ છે પણ ખરેખર જ્યાં શુદ્ધનું નિરૂપણ છે ત્યાં સ્વદ્રવ્યના સંપર્કનો અભાવ છે અને સ્વદ્રવની અંદર પણ ભેદો જોવામાં આવતા એ રીતે આત્મા શુદ્ધદ્રવ છે એવી વસ્તુનો અનુભવ કરવા જેવો છે એવી વસ્તુ છે ને એવો અનુભવ છે એવો અનુભવ કરવા જેવો છે અથો જ્ઞાન કર્મ કર્મફલાની અભેદમયેન આત્મા એવ ભવતિ ઇતિ પ્રજ્ઞાપયતિ હવે જ્ઞાન કર્મ અને કર્મફળ એ અભેદમયથી બધું આત્મા છે એટલે પરિણામ અને પરિણામીને ભેદમયથી ન જોતા અભેદમયથી જોવામાં આવે તો તે આત્મા છે એમ પ્રજ્ઞાપન કરવામાં આવે છે એમ નિરૂપણ કરવામાં આવે છે પણ ભેદ પડ્યા છતાં એને ભેદથી જોવામાં આવતા અભેદમયથી જોવાનું થશે અપ્પા પરિણામ અપ્પા આત્મા ભવતી પરિણામ રૂપા પરિણામ રૂપ આત્મા છે આત્મા છે તે પરિણામ સ્વરૂપ છે આત્મા છે આત્મા ભવતી એટલે આત્મા છે પ્રથમ ભૂત કેવો છે કે પરિણામાત્મા અહમ સર્વ પરિણામ પરિણામ સ્વરૂપ છે અથવા પરિણામ સ્વભાવ છે આત્મા છે પરિણામ સ્વરૂપ છે અથવા પરિણામ સ્વભાવ છે કસ્માથી કે શા કારણે એમ છે એ પ્રશ્ન ઉઠાવે છે કે પરિણામો સ્વયંમાદા ઇતિ પૂર્વમ સ્વયમેવ ભણિતત્વાત પરિણામી પરિણામના સ્વરૂપનો રચનાર હોવાથી કરનાર હોવાથી પરિણામો સ્વયં માદા પરિણામ પોતે સ્વયં આત્મા છે એવું પૂર્વે 122મી ગાથામાં સૂત્રકર્તા આચાર્ય દેવે પ્રથમ જ કહ્યું હતું જેથી પૂર્વમ સ્વયમેવ ભણિતત્વાદ એવું પહેલાં કહેવામાં આવ્યું હોવાથી અને ત્યાં કારણકારથી સ્થાપ્યું હતું કેમ પરિણામ તે આત્મા છે કે પરિણામી એવું દ્રવ પરિણામના સ્વરૂપનો કરનાર રચનાર હોવાથી કોઈ પણ આત્માનું પરિણામ બીજા આત્મા દ્વારા કે બીજા પૂદગળ દ્વારા કરાય છે કે રચાય છે એવું બનતો નથી એમ લઈ છે આત્માનું પરિણામ બીજા કોઈ આત્મા દ્વારા કરાય છે દેવના આત્મા દ્વારા કરાય છે કે ગુરુના આત્મા દ્વારા કરાય છે એમ તો બનતો નથી. બીજા ઉપદેશ બોધ અને વચન દ્વારા કરાય છે એમ પણ બનતો નથી. પોતે જ પોતાના પરિણામને કરે છે, સ્વયમેવ ગણિત સ્વયમેવ આત્મા પોતે જ કરે છે. પરિણામ કચ્છતે તો પરિણામને કહેવામાં આવે છે. પરિણામો નાણ કમ ફળભાવી પરિણામ ત્રણ પ્રકારના છે. પરિણામો ભવતી પરિણામો પરિણામ છે. કેમ વિશિષ્ટ કેવી કેવી વિશિષ્ટતાવાળા છે કે જ્ઞાન કર્મ કર્મફલભાવી જ્ઞાનચેતના રૂપ કર્મચેતના રૂપ અને કર્મફળચેતના રૂપ ભાવી એટલે ત્રણ પ્રકારના ભાવવાળા છે. જ્ઞાન કર્મ કર્મફળ રૂપેણ જ્ઞાનરૂપ કર્મરૂપ અને કર્મફળ રૂપથી ભવિતું થાય છે, ભવિતું પછી એવો એનો સ્વભાવ છે, ત્રણ પ્રકારનો એનો સ્વભાવ છે એવો અર્થ છે. એ ત્રણ પ્રકારના ભાવરૂપ છે. ભાવરૂપ કહો કે શીલરૂપ કહો કે સ્વભાવરૂપ કહો એવો અર્થ છે. તમ્મા એટલે તસ્માત, અસ્માત એવ તસ્માત કારણાત એ કારણથી ત્રણ પ્રકારનો એનો ભાવ હોવાથી આત્મા પરિણામ સ્વભાવે પોતે પરમી રહ્યો છે. જ્ઞાન પૂર્વ સૂત્ર ઉપતા જ્ઞાન ચેતના, જ્ઞાન એટલે આગળના સૂત્રમાં કહેવામાં આવ્યું છે એવી જ્ઞાન ચેતના. કમમ તત્ર એવ ઉક્ત લક્ષણા કર્મચેતના, ત્યાં બી આગળ કહેવામાં આવી છે એવી જે લક્ષણ એવું જેનું લક્ષણ છે તે કર્મચેતના. ફલમ કર્મ ફલ શું કર્મ ફલમ છો, પૂર્વ લક્ષણ ફલચેતના છો. અને પહેલા જે કહેવામાં આવ્યું છે આગળ માત્રમાં એ જે કર્મ ફચેતના આગળ લીધું છે ને. અર્થ વિકલ્પ છે જ્ઞાન અને જ્ઞાન ચેતના છે. કર્મ ને કહે એ કર્મ જીવી સમારબ્ધમ જે જીવ દ્વારા કરાય છે તે એનું ફળ દીધું છે. સુખ અથવા દુઃખ એ ત્રણ પ્રકાર લીધા છે. વિષય અનુરાગ રૂપ શુભોગ્યું લક્ષણ અથવા એક વિષય અનુરાગ રૂપ અશુભ ઉપયોગ લક્ષણ અને એક ધમાનુરાગ રૂપ શુભોગ્યોગ લક્ષણ અને આકુલતા ને અનાકુલતા રૂપ એનું ફળ આગળ વાત લઈ લીધી છે. અહીંયા શું કાપી લીધું આદા મુણેવો આત્માને એમ માનવો મુણી એવો એને સંમત કરવો યમ ચેતના ત્રિવિધા આપી અભેદના આત્મા એવ મંતવ્યો જ્ઞાતવ્ય ઇતિ. આમ ચેતના ત્રિવિધા ત્રણ પ્રકારે હોવા છતાં પણ અભેદ નહીંથી તે આત્મા છે એમ માનવું અથવા એમ જાણવું જોઈએ. એતાવતા વિમુક્તમ ભવતી, એતાવતા વિમુક્તમ ભવતી એ પ્રકારે અભેદ નહીંથી એને જાણતા વિમુક્તમ ભવતી વિમુક્ત પણ થાય છે. ત્રિવિધ ચેતના પરિણામી અને પરિણામી સનાત્મા કેમ કરો તે ત્રણ પ્રકારને ચેતના રૂપે પરિણમતો આત્મા પરિણમતો થતો આત્મા છે કે નિશ્ચય રત્ન ત્રયાત્મક શુદ્ધ પરિણામી નો મોક્ષમ સાધયતી શુભ અશુભાભ્યામ પુનર્બંધમ નીતિ. નિશ્ચય રત્ન ત્રયાત્મક જે આત્મા શુદ્ધ પરિણામ છે તેના દ્વારા તે મોક્ષને સાધે છે અને શુભ અને અશુભ અશુભ પરિણામ દ્વારા એ બંધને સાધે છે અથવા બંધને પામે છે. જ્ઞાન કર્મ અને કર્મ ફળ 126 ટકા. હવે એ રીતે જ્ઞેયપણાને પામેલા આત્માની શુદ્ધતાના નિશ્ચય દ્વારા જ્ઞાન તત્વની સિદ્ધિ થતા શુદ્ધ આત્મ તત્વની ઉપલબ્ધિ થાય છે એટલે અનુભવ થાય છે તેને અભિનંદતા થતા દ્રવ્ય સામાન્યના વર્ણનનો ઉપસંહાર કરે છે. આ સીતા એનો દ્રવ્ય સામાન્ય અધિકાર છે એનો એ ઉપસંહાર છે 26 દાખલામાં. પછી આગળ 127 થી દ્રવ્ય વિશેષ અધિકાર શરૂ કરે છે. આ રીતે જ્ઞેયપણાને પામેલા, આ રીતે એટલે કઈ રીતે, કે જે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં પરદ્રવ્યના સંપર્કનો અભાવ છે અને સ્વદ્રવ્યમાં પર્યાયો લીન થઈ ગયે છે એટલે પર્યાયોના ભેદો દેખાતા નથી, એવી રીતે જ્ઞેય થયેલો એવો જે આત્મા આત્મા જ્ઞેયરૂપ પણ છે અને આત્મા જ્ઞાનરૂપ પણ છે એ રીતે જ્ઞેયપણાને પામેલા આત્માની શુદ્ધતાના નિશ્ચય દ્વારા, એવા શુદ્ધ આત્માના નિશ્ચય દ્વારા જ્ઞાન તત્વની સિદ્ધિ થતા, કેમ કે જ્ઞેય તો જ્ઞાનમાં ગણાય છે ને, તો આવું આત્મા જ્ઞેય છે તો આત્મા પોતે જ જ્ઞેય છે અને પોતે જ પોતાને ગણાતો હોવાથી પોતાના જ્ઞાનમાં પોતે જ જ્ઞાન તત્વની સિદ્ધિ એ દ્વારા જ્ઞાન તત્વની સિદ્ધિ થતા શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ થાય છે. આવા આત્માને અથવા આવું જ્ઞેય જ્ઞાન સિદ્ધ થતા પોતામાં ને પોતામાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે એટલે પોતે જાણનાર અને પોતે જણાનાર, જ્ઞેય એટલે જણાવવા યોગ્ય, જ્યાં જણાવવા યોગ્ય પોતે છે, જાણવા યોગ્ય પોતે છે ત્યારે એને શુદ્ધાત્માનો અનુભવ થાય છે ત્યાં, કેમ કે વચ્ચે કોઈ રહેતો નથી, અભેદ અનુભવ થાય છે એમ તેને અભિનંદતા થતા. એ આખો 126માં એની રીત લીધી છે કે એ કઈ રીતે થાય છે. દ્રવ્ય સામાન્યના વર્ણનનો એટલે આ છેલ્લી ગાથા છે, પછી દ્રવ્ય સામાન્યને ઉપસંહાર છે. કર્તા કરણમ ફલમ ચ અપતિ નિષિદ્ધો સમનો પરિણમદી નેવ અન્નમ જદી અપાણમ દહદિ શુદ્ધમ. ત્યારે તે અન્ય રૂપે ન જ પરિણમે એટલે પરાશ્રય ભાવ ન કરે તો તે શુદ્ધાત્માને ઉપલબ્ધ કરે છે અથવા શુદ્ધાત્માનો અનુભવ કરે છે. ટીકા. જે પુરુષ એ રીતે કરતા કરણ કર્મ અને કર્મફળ આત્મા છે એમ નિશ્ચય કરીને, નિશ્ચય ખરેખર પરદ્રવ્ય રૂપે પરિણમતો નથી એટલે પરદ્રવ્યનો આશ્રય કરતો નથી, કરતા કરણ વગેરે આત્મા છે એવો નિશ્ચય થતા બે વાત નક્કી થાય છે. એક વાત તો એ કે કરતા કરણ વગેરે આત્મા છે અને પુદ્ગલ નથી, અર્થાત આત્માને પરદ્રવ્ય સાથે સંબંધ નથી. એક વાત એ નક્કી થાય છે કે પરદ્રવ્યના સંબંધ વિનાનો આત્મા છે. બીજી વાત એ નક્કી થાય છે કે અભેદ દ્રષ્ટિમાં કર્તાકરણ વગેરે ભેદો નથી, કર્તાકરણ વગેરે આત્મા છે એમ કહેતા, આત્મા એમ કહેતા એના ભેદ બધા ઉડી જાય છે એમ કહે છે. એ બધું એક આત્મા છે અર્થાત પર્યાયો દ્રવની અંદર ડૂબી ગયેલા છે. છેલ્લું વાક્ય લીધું હતું ને 125માં, પર્યાયો દ્રવની અંદર પ્રલીન થઈ જતા હોવાથી પ્રેમ એટલે ડૂબી ગયા, ડૂબી ગયા એટલે અભેદ દ્રષ્ટિમાં ભેદ જણાતા નથી. આ પર્યાય સહિત નું અભેદ લુપ્ત છે, એમાં દેખાતા નથી, છે છતાં દેખાતા નથી. આમ પરથી ભીન જવું છે એટલે પોતાના દ્રવ્યગુણ પર્યાયથી અભિન્ન લેવું છે, અને પોતાના દ્રવ્યગુણ પર્યાયથી અભિન્ન લેવામાં દ્રવ્ય પર્યાય અભિ જણાતા નથી. એ પ્રકાર છે. એમ નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્ય રૂપે પરિણમતો નથી. મૂળ તો શું છે, રાગ છે એ પરદ્રવ્યને આશ્રય થાય છે. જયારે પરદ્રવ્યનો આશ્રય છૂટે છે ભિન્નપણાનું જ્ઞાન કરતા, ત્યારે એને રાગાદીની ઉત્પત્તિ થતી નથી, શુદ્ધાત્માનો અનુભવ રહે છે. તેજ પુરુષ એટલે તેજ આત્મા પરદ્રવ્ય સાથે સંપર્ક જેને અટકી ગયો છે, અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે, એવા શુદ્ધાત્માને ઉપલબ્ધ કરે છે. પરંતુ અન્ય કોઈ પુરુષ એવા શુદ્ધાત્માને ઉપલબ્ધ કરતો આ તો મૂળની વાત છે, અથવા પહેલી આ વાત છે કે જો જીવ પરદ્રવ્ય સાથે ભિન્નપણું ન માને, ન સ્વીકારે, તો એ પરદ્રવ્યનો સંપર્ક એને છૂટી શકે નહીં. અનાદિનો એનો સંપર્ક પરદ્રવ્ય સાથે છે. ભાવ તો દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એ દ્રવ્ય બીજા દ્રવ્યથી મળતું એમાં વિશે થઈ જતી નથી. પણ ચેતનામય એવો આત્મા, ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા પરદ્રવ્યની સાથે ભાવથી એકમીપણાનો સંપર્ક કરે છે. એવો જે સંપર્ક છે પોતાને પરદ્રવ્ય સાથેનો, એ જીવને દુઃખનું, અનિષ્ટનું, અધોગતિનું, પરિભ્રમણનું એ કારણ છે. સીધે સીધી વાત છે. ક્ષેત્રથી નથી, પણ ક્ષેત્રથી એને ભ્રમ થાય છે ને, ક્ષેત્ર પર્યાયમાં જાય છે. કેમ કે આ શરીર છે, એક શરીરના ક્ષેત્રમાં હું છું. જ્યાં જ્યાં શરીર છે, જેટલું શરીર છે, જેવડું શરીર છે, તેટલો હું છું. અને શરીરમાં કાંઈ થતા મને થાય છે, શરીરની સર્વ પ્રકારે સાવધાની રાખવા આવે છે. એમ છે ને, એમ ક્ષેત્રમાં ભેળસેળનો ભાવ કરે છે, ભાવ કરે છે. એ પણ અમુક આકાશની અપેક્ષાએ એ ક્ષેત્રપણાનો પ્રસંગ છે, અને કર્મનું કથારૂપ બંધન પણ છે. અને બંધન જ્યાં જ્યાં શરીરની ગતિ ત્યાં ત્યાં આત્માની ગતિ, જ્યાં જ્યાં આત્માની ગતિ ત્યાં ત્યાં શરીરની ગતિ, એ સંબંધપણાને લઈને છે. તેથી એને એમ ભ્રાંતિ થાય છે કે હું આત્મા નહીં પણ હું શરીર રૂપે જ છું. એમ એને થાય છે કે નહીં, શરીરનો જેવો દેખાવ તેવો મારો દેખાવ, જેવું જેટલું શરીર એવડો એટલો હું, શરીરની સાતા તે મારી સાતા અને શરીરની અસાતા તે મારી અસાતા, શરીરની અનુકૂળતા તે મારી અનુકૂળતા અને શરીરની અનુકૂળતા નહીં તે મારી અનુકૂળતા નહીં. પાનગઢજી અને બસમાં ઉભા ઉભા જવું પડે કે બેસીને જવું પડે, એમાં ફરક પડે કે ન પડે? મતમાંથી વધારે ફરક પડે, કેટલો ફરક પડે? શરીરની પકડમાં એ બધું છે, એ ક્ષેત્રથી છે ને બધું. તકલીફ પડે એનું શું, શારીરિક તકલીફ તો ખરી કે નહીં? તકલીફ નહીં પડતી હોય ને એમ કેતા હશે તો કોને પકડે છે એના સવાલ છે. જ્ઞાનમાં એવા આત્માને પકડતા તકલીફ દેખાતી, શરીરનું લક્ષ્ય કરવા જાય તો એને જ્ઞાન દેખાતું નથી. આમ છે, બે જુદા જુદા વિભિન્ન વિષય છે, ભિન્ન વિષય છે. શું કે છે કે જે પુરુષ એ રીતે કરતા કરણ કર્મ અને કર્મફળ આત્મા છે, અભેદપણે ભેદ કહી અને આત્મા કહેતા એ બધાને ભેદને એક સાથે આત્મામાં સંકેલી લેવામાં આવે છે. એમ નિશ્ચય કરીને એમાં બીજા પરબ્રહ્મનો નિશ્ચય પણ આવી ગયો કે મારો પરિણામ નો કરતા કરણ અને કર્મ ને કર્મ ફળ મારા સિવાય કોઈ પરબ્રહ્મના હસ્તક્ષેપ થી કે મળવાથી ભળવાથી થતો નથી, અને મારામાં પણ એક આત્મા છે એમ જોતા એ બધા જુદા જુદા છે નહીં. અપેક્ષા એ ભેદ હોવા છતાં પરમાર્થે એના ભેદ જોવામાં આવતા નથી. એમ નિશ્ચય કરીને એક સાથે નિશ્ચય છે સ્વપર્ણ ખરેખર પરદ્રવ્ય રૂપે પરિણમતો નથી, ખરેખર પરદ્રવ્યનો આશ્રય જેને થતો નથી તે પુરુષ એટલે તે જ આત્મા. પરદ્રવ્ય સાથે સંપર્ક જેને અટકી ગયો છે, ભાવ જેનો પરદ્રવ્ય તરફના વલણ વાળો રહ્યો નથી, પોતાના સ્વાભિમુખ પોતાની અભિમુખ પ્રસન્નમુખ જેનો ભાવ થઈ ગયો એને પરસન્મુખ નો ભાવ રહ્યો નહીં, અને સ્વદ્રવ્યમાં પણ પર્યાયો જેને પ્રલીન થયા છે એટલે ભેદો અનુભવમાં આવતા નથી. પરદ્રવ્યને અનુભવતો નથી, પરદ્રવ્યની સન્મુખ રહેતો નથી, અને સ્વદ્રવ્યમાં અંદર અંદરના ભેદોને અનુભવતો નથી. એવા શુદ્ધાત્માને ઉપલબ્ધ કરે છે, અભેદ આત્માને ઉપલબ્ધ કરે છે. કેમ કે જે અનુભવ થાય છે આખા દ્રવ રૂપે એટલે પોતે આત્મા આત્મા રૂપે જ પોતાને અનુભવે છે. હું આત્મા છું એમ અનુભવે છે, હું પરદ્રવ સ્વરૂપે કે પરદ્રવના સંબંધ વાળો છું એમ અનુભવતો નથી. સંબંધ વાળો નથી પછી એના આધારે છું એ તો પ્રશ્ન જ રહેતો નથી. આમ તો આધાર બુદ્ધિ થઈ ગઈ છે ને, શરીરના આધારે હું, શરીર નભવાના જે સાધનો છે તેના આધારે હું, શરીરને આશ્રય મળે તેના આધારે હું, એમ તો બધી પરંપરા ચાલે છે. એમાં એના આત્માની શાંતિ એમાં હણાઈ ગઈ છે. પરદ્રવ્યમાં વિસ્તાર થયો એનો ભાવથી એટલે આત્મ શાંતિ એમાં હણાઈ જાય છે. એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે. પરંતુ અન્ય કોઈ પુરુષ એટલે આ સિવાય બીજી રીતે પરિણમનાર કોઈ પુરુષ કોઈ આત્મા શુદ્ધાત્માને ઉપલબ્ધ કરતો નથી. એમ અસ્તિ નાસ્તિથી કહીને એમ કહીએ કે ખરેખર આ સિવાય જીવને શ્રેયનો બીજો કોઈ ઉપાય નથી. પોતાના આત્મહિતનો કોઈ ઉપાય હોય તો આ એક જ ઉપાય છે, અને આ સિવાય બીજો કોઈ આત્મહિતનો ઉપાય રહેતો નથી. તે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છે, તેનો વિસ્તાર કરે છે. જ્યારે અનાદિ સીધ પૌગોલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાથી ઉત્પન્ન થયેલા ઉપરાગ વડે જેની સ્વપ્રણતિ રંજી થતી એવો હું, જો આ વિશે એવું લીધો છે કે હું આવો એમ કરીને લીધું છું, એટલે વર્તમાનમાં હું મારા શુદ્ધાત્માને અનુભવી રહ્યો છું, ભૂતકાળમાં હું મારા આત્માને અનુભવતો નહોતો ત્યારે કઈ રીતે અનુભવતો નહોતો, અને હવે હું વર્તમાનમાં મારા આત્માનો અનુભવ કરું છું તો કઈ રીતે કરું છું, એમ બે વાત પોતાના અનુભવની શૈલી છે આયા આચાર્ય દેવે વ્યક્ત કરી છે. એવી પદ્ધતિ છે આયા, બહુ સારી ગાથા છે. શું કહો? જ્યારે અનાદિ સીધ પૌગોલિક કર્મના બંધન રૂપ ઉપાધિ, અનાદિનું જે કર્મ બંધન છે એ નવું સિદ્ધ કરવા જેવું નથી, અનાદિ સિદ્ધ જ છે. કોઈ જીવને સંસારી જીવને અનાદિથી મુક્તિ છે, પહેલેથી કોઈ મુક્ત છે વિશ્વની અંદર, ત્યારે એને સંસારનો પર્યાય નહોતો, કર્મ બંધન નહોતું, એવો કોઈ જીવ અનાદિથી હતો નહીં. વિશ્વમાં કોઈ એના દેશી એવો જીવ નથી. અને અનંતા સિદ્ધો સિદ્ધાલયમાં ક્યારેય નહોતા ભૂતકાળમાં, એમ પણ નથી. ગણિત થી ગણવા જાય તો મેળ પડે એવું નથી. એટલી જ વાત છે. અનાદિ સિદ્ધ પૌદ્ગલિક કર્મ ના, એ તો પોતા ઉપર લીધું છે ને હવે, કે મને અનાદિથી કર્મબંધન ની ઉપાધિ ની નિકટતાથી એટલે હું એને નિકટ જતો હતો. જે કર્મનું બંધન હતું એની નિકટ હું રહેતો હતો. હું બંધાયેલો, હું શરીર વાળો, હું આયુષ વાળો, એમ એમ માને છે. એ બંધન ની ઉપાધિની નિકટતાથી બંધન ને ઉપાધિ રૂપે પોતે ગ્રહણ કરે, અને એની નિકટતાથી એટલે એમાં અભેદ બુદ્ધિ કરે, અને એ દ્વારા થયેલા ઉપરાગ વડે, ઉપરાગ એટલે મલિનતા, કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિનો અનુરૂપ વિકારી ભાવ અથવા ઉપાધિક ભાવ, એને ઉપરાગ કહેવામાં આવે છે. ઉપરાગ, ઉપ એટલે નજીકનો, નજીકમાં પદાર્થ છે તેને અનુસરીને મલિનતા રાગ ઉપાધિક ભાવ થવો, એને ઉપરાગ કહેવામાં આવે છે. એટલે કઈ દ્રષ્ટાંત લીધું છે. જેની સ્વપરિણતિ રંજિત હતી, મલિન હતી, મારી પરિણતિ મલિન, રાગ દ્વેષ મોહ વાળી મલિન હતી, એવો હું કોના દ્રષ્ટાંતે લેખે, કે એવો હું જાસૂદ પુષ્પની નિકટતાથી ઉત્પન્ન થયેલા ઉપરાગ વડે, જાસૂદ લાલ રંગનું જાસૂદ નામનું પુષ્પ હોય છે, એ જ્યારે ફટિકમણીની નજીક રાખવામાં આવે છે, ફટિકમણીની અંદર તો ફૂલને પ્રવેશ કરી શકાતો નથી, કેમ કે એ તો ઘન પદાર્થ છે, એમાં ફૂલનો પ્રવેશ થતો નથી. પણ નજીકમાં જો એ રાખવું હોય તો પણ આખો સ્ફટિકમણી જેવું જાસૂદ પુષ્પની લાલાશ હોય છે એવી લાલાશ પકડે છે, એવો સ્ફટિકમણીનો સ્વચ્છતા ધર્મ છે. ત્યાં ભૂખરીઓ પથ્થર રાખ્યો હોય પોરબંદરનો ચૂનાનો, તો એમાં કાંઈ લાલ રંગની જાણ પડતી નથી. કે એવડો લાકડાનો કટકો મૂક્યો હોય પથરા જેવડો, તો એમાં પણ કાંઈ જાણ પડતી નથી. તો એ જે ફટિક તો નિર્મળ છે, પારદર્શક છે, એનો પારદર્શક પણ એમાં લાલાશ થઈ એ ઉપરાગ થયો એમ કે છે. પુષ્પની નિકટતાથી ઉત્પન્ન થયેલા ઉપરાગ વડે જેની સ્વપ્રણતિ રંજિત હોય, રંગાયેલી હોય એવા સ્ફટિકમણીની માફક, એમ આત્માને અનાદિ સિદ્ધ જે કર્મો છે એ કર્મોનો ઉદય આવતા, વિપાક આવતા, ચૈતન્ય સ્ફટિકમાં અંદર ફોટો પડે છે, કર્મની પ્રકૃતિનો ફોટો પડે છે. હવે આ જીવ ઉપાધિ એવી રીતે ગ્રહણ કરે છે કે ક્રોધ મને થાય એમ ઉપાધિ પકડે છે, જણાય છે નહીં પણ મને જ્ઞાન સ્વરૂપ એવા આત્મામાં માત્ર જાણવું થતું હોવા છતાં મને થાય છે એવો એને ભ્રમ થાય છે. પર વળે આરોપાયેલા વિકાર વાળો હોવાથી જીવની પર્યાયમાં થાય છે એમ અશુદ્ધ નિશ્ચય છે. શું છે એમ અશુદ્ધ નિશ્ચય છે, શુદ્ધ નિશ્ચય એમ નથી. પ્રતિબિંબ પડે છે, એ પ્રતિબિંબ તો જીવની અવસ્થા છે ને, પ્રતિબિંબ છે એ જીવની અવસ્થા છે. જેમ સ્ફટિક મણિની લાલાશ તે સ્ફટિકની અવસ્થા છે, વસ્તુ છે આ. હા હા નિમિત્ત છે, હા જે જીવ ફોટો પીડ્યો તો જીવમાં જ પીડ્યો ને, બરાબર છે. એટલે જે ફોટો પીડ્યો હોય ને એ પોતાનું ઉપાદાન છે જીવ. હા 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 બરાબર. હા હા પ્રકૃતિ માં ક્રોધ નો સ્વાદ છે, જેમ મરચામાં તીખાસ નો સ્વાદ છે, ગોળમાં ગળપણ નો સ્વાદ છે, લીમડામાં કડવાસ નો સ્વાદ છે, જીભ ઉપર એનો સંપર્ક થતા જણાય છે. જોકે જીવ એમ માને છે કે મને લાગે છે, કડવું મને લાગે છે, ગળ્યું મને લાગે છે, તીખું મને લાગે છે, પણ ખરેખર તો એને જણાય છે. કેમ કે ચૈતન્ય સ્ફટિક છે ને, આ તો આત્મા છે એ ચૈતન્ય સ્ફટિક છે. એમાં પૂગળાદી પદાર્થોના પર્યાયો જે હોય એનું જ્ઞાન થવાનો, એનો ફોટો પડવાનો, એનામાં ધર્મ રહેલો છે, એનો સ્વચ્છતા ધર્મ છે. હવે એને કઈ રીતે એને લેવું જોઈએ, એની મર્યાદા કેટલી રાખવી જોઈએ, કે મને જણાય છે, મને થાય છે એમ લેવું જોઈએ નહીં. થાય છે એમ લે છે ત્યારે આચાર્યદેવ એમ કહે છે કે ઉપાધિને ગ્રહણ કરે એમ છે. આમ નથી કહેતા કે કોઈ પ્રસંગ બને છે ત્યારે કોઈ માણસ ઉપાધિમાં આવી પડે છે ત્યારે એમ કહે છે ભાઈ તમે શું કરવા ઉપાધિ કરો છો, અમે બધું કરી લઈશું, અમે બધું સંભાળી લઈશું, તમારે ઉપાધિ કરવી નહીં, કરવા વાળા કરશે એમ કહે છે કે નથી કહેતા. છતાં એ કરવા વાળા કરશે એવો વિશ્વાસ એને નથી, ત્યારે એ ઉપાધિ કર્યા વિના રહી શકતો પણ નથી એમ છે કે નહીં. બસ એમ આને જણાય છે એના બદલે ઉપાધિ ગ્રહણ કરે છે સિદ્ધિ એની, કે આ મને થાય છે એ આવશે આમાં, એવો હું એમ કરીને લે છે. હું એવો છું એમ, હું જ્ઞાનમય છું એવો હું નહીં, પણ હું ક્રોધરૂપ એવો હું ને બે માં દેશો. ત્યારે એવો આખો થયો હોવાનું એ માની લે છે, એવો થઈ જાય છે ને, પણ એવો થયો હોવાનું એ માની લે છે. પણ એના જે સ્વભાવો છે જ્ઞાનાદિ સ્વભાવો, એ કઈ જતા નથી કે બદલી જતા નથી કે પલટી જતા નથી કે નાશ થતો નથી. લાલ રૂપે આખું પરિણમી ગયું નથી, પણ લાલ રૂપે આંશિક ભાવે એનો પરિણમ જોવામાં આવે છે. એનો જે મૂળ અસલ સ્વભાવ છે, અસલિયત તો એમને આખે આખી એમને રહી ગઈ છે. હવે જો અસલિયત ને ભૂલી જવામાં આવે તો સ્ફટિક સ્વભાવથી લાલ છે એમ થઈ જશે જ્ઞાનમાં. પણ એને એમ જાણવું જોઈએ કે સ્વભાવથી આ વસ્તુ લાલ નથી, આ તો પરબ્રહ્મની જાણે એમાં દેખવામાં આવે છે. એમ એની પારદર્શકતાને કે જે એની અસલિયત છે એને બરાબર એને મૂળમાં જ્ઞાનમાં રાખવી જોઈએ. એવું જો જીવની અસલિયત જ્ઞાનમાં રહે તો એનો ફોટો પડે એનો એની ઉપાધિ એને આવશે નહીં એમ છે. ભલે ભલે સ્ફટિકમાં પડી એનો કોઈ એને વાંધો નથી, આખું વિશ્વ એના જ્ઞાનમાં જણાય કેવળ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાનને એનો દોષ નથી. ભલે વિશ્વના તમામ જ્ઞાકારે જ્ઞાન પરિણમે તો પણ જ્ઞાનને એનો દોષ નથી, પણ જ્ઞાન જો ઉપાધિ ગ્રહણ કરે તો એ દોષી થાય. આટલી વાત છે, સીધી વાત છે. એ સમયસારમાં એ વિશ્વ ઉપર બહુ સારી શૈલી છે. આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ એટલે ભેદ એટલે તફાવત ન જાણતો હોય ત્યારે, બાણું ગાથા છે, પરને કરે નિજરૂપ, નિજ આત્માને પણ પરરૂપ કરે, એ રીતે અજ્ઞાનમય જીવ કર્મનો કારક બને, એવી ગાથા છે. ત્યારે પોતાને પોતા ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો પોતે અજ્ઞાનમય થયો શકો કર્મોનો કરતા પ્રતિભા છે એ વિષયને સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ ભૂતગળ પરિણામની અવસ્થા જગતના અત્યારે ગરમી પડે છે પરમાણુની અવસ્થા છે ને એ જીવને ઉષ્ણપણાનો અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે શું કે એ ગરમી કેટલી છે એવું જ્ઞાન થઈ શકે છે પણ એ ગરમી જે પૂગળ પરમાણુની અવસ્થા છે તે પૂગળ પરમાણુથી અભિન્ન છે અને એના જાણનાર એવા જ્ઞાનમય આત્માથી અભિન્ન છે એમ છે કે નહીં કઈ રીતે છે એવી જે પૂગળ પરિણામની અવસ્થા પૂગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે બરાબર છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે ગરમીનું જાણવું આત્માથી અભિન્નપણાને લીધે એમ કહે છે કે એ આટલી ગરમી છે એવું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને ગરમીના પરમાણુ વાળો જે પૂગળ પરમાણુ વાળો જે વાતાવરણનો સમૂહ જે છે તેનાથી એ તદ્દન ભિન્ન છે અહીંયા મુદ્દો શું છે કે ભલે પૂગળ પરમાણુના સ્વભાવનો અહીં જાય પડે છે એટલે કે એનું જ્ઞાન થાય છે ચૈતન સ્ફટિકમાં એટલે કે એનો અનુભવ થાય છે એમ કહેવાય છે કે ગરમીનો અનુભવ થાય છે તો પણ એ ઉષ્ણ અવસ્થાથી આ જ્ઞાન તદ્દન ભિન્ન છે અને જ્ઞાનથી ઉષ્ણ અવસ્થા તદ્દન ભિન્ન છે જણાતી હોવા છતાં એનું ભિન્નપણું જાણવું એ આની ટેકનિક છે બીજું કઈ નથી અને ભિન્નપણું નથી જણાતું એ તમામ ગડબડનું કારણ છે બસ આટલી વાત છે એ જાણતા જ ઉપાધિને ગ્રહણ કરે છે જોવાનું આમ થાય છે કે નહીં મરણના સમાચાર નો પેલા તાર આવે છે કે નહીં ટુ ઇન્સ એક્સપાયર્ડ તાર લખનારને તો પેલા જ્ઞાન થાય છે કે ફલાણો ગામમાં જે ગામથી તાર આવ્યો હોય એ ગામમાં ફલાણા ફલાણા ગુજરી ગયા છે પણ એને ભિન્નતા હોવાથી કે આમાં મારે કઈ લેવા દેવા નથી એને શોક થતો નથી આઘાત થતો નથી અને જેના ઘરે તારની ડિલિવરી થાય છે એ વાંચતા જ ઢગલો થઈ જાય છે એનું કારણ શું છે કે જાણતા જ એમાં અભિન્નતા કરે છે એ મારું હતું એમ પકડે પોતા રૂપ કરે છે એને સ્વરૂપ જ કરે છે ત્યાં સ્વરૂપ કરે છે એનું દુઃખ છે બીજું કઈ નથી છે નહીં છતાં કરે છે નહીં અને કરે છે આ જે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ગમે તેવા ઉપસર્ગ પરીક્ષાના કારણે એનું કારણ શું છે કે ભિન્નરૂપ કરીને બેસી ગયા સ્થિર થઈ ગયા જેટલો કોઈ ઉપસર્ગ પરીક્ષાનો પ્રકાર છે પછી શરીરથી માંડીને ગમે ત્યાં હોય ભિન્ન છે એને ભિન્ન જાણીને જ્યાં જ્ઞાનમાં લીન થયા તો વાત પૂરી થઈ ગઈ એને કઈ લેવા દેવા રહેતી નથી ખરાબ હા ક્રોધ માન માયા લોભ પડે છે બરાબર પડે છે ને આવશે એની તો જ્ઞાનમાં જણાવવું એક વાત છે અને જણાવવા ઉપરાંત વિશેષ ભાવ એટલે વિભાવ કરવો એ બીજી વાત છે ચૈતન્યમય આત્મામાં પરદ્રવ્યનું જણાવવું એ એક વાત છે અને પરદ્રવ્ય જણાતા એ જ્ઞેયને આશ્રય કરીને એ જ્ઞેયાશ્રિત જ્ઞાન થઈને વિભાવ ભાવે પરિણમવું એ બીજી વાત છે એને વિશેષ ભાવ કહેતા એને વિભાવ કહેવામાં આવ્યો છે એમ છે એ ઉપાધિક ભાવ છે એ દુઃખ ભાવ છે એ વિકારી ભાવ છે અને એ નહીં કરવા જેવો હોવા છતાં જીવ કરે છે તેથી એને દૂષણ કરવામાં એ રીતે અહીંયા લીધું છે કે તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ, એટલે જ્ઞાન કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ ઉદ્ગળ પરિણામની અવસ્થા 92મા જાથામાં ઉદ્ગળ થી અભિન્નપણાને લીધે એ જે કર્મની પ્રકૃતિમાં રાગ દ્વેષ સુખ દુઃખ નો રસ છે, જેમ લીમડામાં કડવો રસ છે સાકરમાં ગળ્યો રસ છે, તેમ ઉદ્ગળ થી અભિન્નપણાને લીધે આત્માથી અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન. જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે ઉદ્ગળ થી સદાય અત્યંત ભિન્ન છે. આ તો વસ્તુની સ્થિતિ છે પરસ્પર ભિન્નતાની. જ્યારે અજ્ઞાનને લીધે હવે આવી ભિન્નતાનું જ્ઞાન ન હોય ત્યારે ભલે પરદ્રવ્ય જણાય ત્યારે પણ જ્ઞાન તો જ્ઞાનથી અભિન્ન છે અને જ્ઞેયથી ભિન્ન છે એવું જ્યારે એને અનુભવ જ્ઞાન હોતું નથી. અનુભવ જ્ઞાન ધારણા જ્ઞાન નહીં, અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ આદિનો અને તેના અનુભવનો, તેના જ્ઞાનનો, તે જ્ઞેયનો અને તેના જ્ઞાનનો પરસ્પરનો ભેદ ન જાણતો, વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે આ અધ્યાસ કરી બેસે છે કે મને થાય છે, કડવું મને લાગે છે, એમ કે છે. પણ મુઠ્ઠી ભરીને મીઠું ખારું મીઠું નમક મોઢામાં નાખ્યું એને ખારું દૂધવા જેવું મધુ ન થઈ જાય. પછી આકડવામાં કડવી ચીજ કઈ આવે છે? કાળી જીરી. કાળી જીરી મુઠ્ઠી ભરીને મોઢામાં નાખે માણસ એમ કે માથાના વાળ ઉભા થઈ જાય. બઉ તીખી લે, બઉ છેડિયા મરચા, બઉ તીખું આ ચીજ આવે છે કે નહીં? આખો આત્મા તીખો થઈ ગયો એમ એને લાગે છે. કે છે કે જ્ઞાન થી સદાય અત્યંત ભિન્ન છે અને જ્ઞાન જ્ઞાન થી તદ્દન અભિન્ન છે. પણ અભ્યાસ થી એમાં એક પણ થાય છે એટલે એનો ભ્રમ થાય છે. જૂઠો એને ભ્રમ થાય છે કે હું એ રૂપ થયો છું, મારામાં એ રસ આવી ગયો છે એવો એને ભ્રમ થાય છે. જ્ઞાનમાં જ્ઞાનની એકત્વતા અથવા જ્ઞાન રૂપ હોવાની અંતર સાવધાની એને રહેતી નથી. શીત ઉષ્ણની માફક, અર્થાત જેમ શીત અને ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે પરિણમવું આત્મા વડે અશક્ય છે એવા જે રાગ દ્વેષ સુખ આદિ તે રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો, હું એવો થયો છું એમ પરિણમતો થયો, એ અહીંયા લીધું કે કર્મની ઉપાધિની નિકટતાથી મારી સ્વપરિણતિ રંજિત થઈ હતી એમ લીધું. કેમ કે એને માન્યું ખરેખર એવો આત્મા સુખ દુઃખ રાગ કે ક્રોધ કે દ્વેષ રૂપે થઈ શકતો નથી, છતાં એ અશક્ય હોવા છતાં એને એમ થયો હોવાનું માન્યું. સેના વડે? અજ્ઞાન આત્મા વડે, અજ્ઞાન પર્યાય વડે ન કીધું. અહીંયા જો એક એક પરિણામમાં એક એક શબ્દમાં કેટલો મર્મ છે. જેમના વડે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થતો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું અથવા આ રાગ હું કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિનો રાગાદિ કર્મનો કરતા પ્રતિભાસે રૂપ થઈ જવાનું માને છે, થયો હોવાનું માને છે. થતો નથી પણ એવો એને ભ્રમ થાય છે. જેમ પાડાનું ધ્યાન કરે છે ત્યારે હું મોટા શિંગડા વાળો પાડો એમ આ કરે છે કે નહીં, હિપ્નોટાઇઝ કરે છે ત્યારે ભાઈ કેતો કરતો રાજેન્દ્રભાઈ એ રાસ લેવડાવે છે એમ કેતા હતા. એવો એને ભાસ થાય છે, એવું કઈક ગાય છે, ગીત ગીત ગાય છે, માઇક ઉપર બોલે એને જોડે એવી રીતે નહીં, ખાલી લોકોને શું કે છે તો સાંભળવાનું જ હોય છે, રાસ લેવડાવે છે એમ કે. પણ એવા ચગાવે એવા ચગાવે કે કોઈ શરીર સુધા નું ભાન રહે નહીં. માનસિક પ્રક્રિયા એટલો બધો ફેરફાર છે. હું પણ આત્મા હું મનુષ્ય શું છે બીજું કઈ નથી એમ જ છે. હું ફલાણો માણસ છું, ફલાણા આવા આવા કુટુંબ વાળો છું, આટલી આટલી ઠેકાણે પ્રસરીને રહેલો છું, આટલી મારી પ્રતિષ્ઠા ફેલાયેલી છે, બીજું કઈ નથી. એ મોટો મહિષ થઈ ગયો છે, એના શિંગડા ક્યાંયથી બહાર નીકળે હું એને દેખાતો નથી. ઉપાધિ ના શિંગડા છે, આટલી બધી ઉપાધિ હોય અમારે કરવું શું, આટલે આટલા પ્રોબ્લેમ હોય, આટલી સમસ્યા હોય, આટલી બધી મુશ્કેલીઓ આવી હોય, કરવું શું અમારે. ભાઈ હું આત્મા છું એમ નહીં માનીને બધું છે, અને આત્મા છું એક માત્ર આત્મા છું એમ માનતા તને કઈ છે નહીં. બીજાને ન દેવો, પોતે પોતાનો પોતા ઉપર ઉપદેશ લેવો, પોતા ઉપર ઉપદેશ લેવો, દેવો નહીં પણ લેવો. એવું કે જ્ઞાન નું એવું હું આત્મા, એવું એનું લક્ષ્ય સાવધાની એને આવતી નથી, એટલે તન્મય થઈ જાય છે. આ બાજુ તન્મય થાય છે, એક બાજુ તો તન્મય થાય ને, કાં તો સ્વમાં તન્મય થાય ને, કાં તો સ્વમાં તન્મય થાય, ઉદયમાં તન્મય થાય. બીજા બીજાને ભલે ઉપદેશ દે, આપણે દેવો નહીં એમ રાખવું, આપણે દેવો નહીં કે એવો કોઈ દેતા હોય એનું લક્ષ્ય રાખવું નહીં. આપણે ત્યાં સુધી લેવું. જોઈને અહીંથી અહીંયા તો શૈલી એવી લીધી છે, હું એવો એમ, એવો હું પૂર્વે પરવડે આરોપાયેલા વિકાર વાળો હોવાથી સંસારી હતો, ભૂતકાળમાં મારી આવી પરિસ્થિતિ હતી કે કર્મબંધનની નિકટતાની ઉપાધિ ગ્રહણ કરીને હું પરવડે આરોપાયેલા વિકાર વાળો હતો. નિમિત્તથી કરાયેલા સ્વભાવભૂત વિકાર તો મારામાં છે, કેમકે વિકાર તો સ્વભાવભૂત હતા નથી, પણ હું એવો હતો એવું મને મિથ્યા અનુભવ થતો હતો. ત્યારે પણ જ્યારે હું એ પરદ્રવ્ય સાથે સંબંધ વાળો મને પોતાને માનતો હતો, ત્યારે પણ ખરેખર મારું તો કોઈ પણ સંબંધી નહોતું. એમ અત્યારે જ્ઞાન થાય છે કે ભૂતકાળમાં જેટલા ભાવ કયા, જેટલા પરિભ્રમણના અંદર જેટલા ભાવ થયા, એમાં જેટલા જેટલા સંબંધ થયા, કુટુંબ પરિવાર આ તે શત્રુ મિત્ર વગેરે, સચેત અચેત ને સચેત અચેત મિશ્ર, એમાં પણ મારું કોઈ ખરેખર હતું નહીં, મારું સંબંધી કોઈ નહોતું. એમ કે અત્યારે નથી ને, ભૂતકાળમાં કોઈ નહોતું, ભૂતકાળમાં હતું એવું માન્યું હતું એ ભૂલ હતી, એવું ભૂલનું વર્તમાનમાં જ્ઞાન થાય છે. ત્યારે પણ હું એકલો જ કરતા હતો, કરતા કરણ અને કર્મના અર્થો કરતા પાછળ આવી ગયા છે, હું એકલો જ કરતા હતો એટલે સ્વતંત્રપણે હું મારા પરિણામ કરતો હતો. મારી જ્ઞાન દશાથી જેટલા કોઈ હું પરિણામ કરતો હતો તે સ્વતંત્ર કરતા થઈને કરતો હતો. ત્યારે કોઈ મને એવી રીતે અજ્ઞાન કરાવતું હતું કે રાજદ્વેષ કરાવતું હતું એમ છે. હું એકલો જ કરતા હતો કારણ કે હું એકલો જ ઉપરોક્ત ચૈતન્ય રૂપ સ્વભાવ વડે સ્વતંત્ર હતો. ત્યારે પણ મલિન સ્વભાવ ચૈતન્ય રૂપ સ્વભાવ વડે હું સ્વતંત્ર હતો, અથવા સ્વાધીન પડે પણ એ મલિનતાને હું કરતો હતો. હું એકલો જ કરણ હતો, એટલે એ કરવાનું સાધન પણ હું પોતે એકલો જ હતો, બીજા કોઈ સાધન ને કારણે એમ થતું હતું એમ પણ નહોતું. શું કરીએ, શરીર મળ્યું છે એટલે શરીરનું બંધન છે એમ છે. એ શરીરના સદભાવમાં જ મુક્ત ભાવ પ્રગટ કરનારાઓ અનંતાથી ગયા. તારા બાના છે સાચા નથી કે શું બધા. શું કરીએ, અમારે આવા સંયોગ છે માટે આમ કરવું પડે છે, આમ છે માટે આમ કરવું પડે છે, એ વાત સાચી નથી. ઉપરોક્ત ચૈતન્ય રૂપ સ્વભાવ વડે સ્વતંત્ર હતો, અર્થાત હું સ્વાધીનપણે કરતો હતો. હું એકલો જ કરણ હતો, કારણ કે હું એકલો જ ઉપરોક્ત ચૈતન્ય રૂપ સ્વભાવ વડે સાધકતમ હતો, એટલે ઉત્કૃષ્ટ સાધન ઉપરોક્ત ચૈતન્ય રૂપ સ્વભાવ. મલિન ચૈતન્ય નું સાધન પણ ઉત્કૃષ્ટ સાધન તો હું હતો, કર્મનો ઉદય નહીં એમ કે છે. હું એકલો જ કર્મ હતો, કર્મ એટલે એ પર્યાય, મલિન પર્યાય ભાવ કર્મ, કારણ કે હું એકલો જ ઉપરોક્ત ચૈતન્ય રૂપે પરિણમવાના સ્વભાવને લીધે, સ્વભાવ એટલે એવો વિભાવ, તત્સમયની યોગ્યતા, એને લીધે આત્માથી પ્રાપ્ય હતો, પ્રાપ્ત થવા યોગ્ય હતો, એવા મલિન ભાવને પ્રાપ્ત થવાના કર્મરૂપ પણ હું જ હતો, સાધનરૂપ પણ હું જ હતો, કરનારો પણ હું એકલો જ હતો. અને હું એકલો જ સુખરી સુખથી વિપરીત લક્ષણવાળું દુઃખ નામનું કર્મ ફળ હતો, એમાં એ દુઃખ કોઈ બીજું ભોગવવા આવતું નહોતું. કે જે ફળ ઉપરોક્ત ચૈતન્ય રૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવતું હતું, ચૈતન્યમાં મલિનપણું થાય અને એનું ફળ દુઃખ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. રાગ દ્વેષ મલિન પરિણામ કરવા છે કરતા ભાવે, અને દુઃખ જોતું નથી. બે વાતને પૂર્વ પશ્ચિમનું અંતર છે, કદી મેલ ખાવાનો નથી. હે, એકલો અતુલો તો છે જ એમ કે છે, એકલો અતુલો પડી જવાનો સવાલ નથી, પણ એકલો અતુલો જ છે. દુઃખ ભોગવે છે ત્યારે એકલો અતુલો છે કે બીજો કોઈ અંદર ભાગ પડાવે છે? ચાલો ભાઈ, તમને નીચી કર્યો છે, થોડીક વેદના અમે પણ ભોગવી લઈએ. તાવ આવે છે, તે અનેક પ્રકારની ઉપાધિ મુશ્કેલી ને મૂંઝવણ અનુભવે છે. કેટલો અનુભવે છે, બીજો કોઈ અનુભવ આવે છે અંદર? કોઈ મૂંઝવણમાં કોઈ ભાગ ન લે, મુશ્કેલીમાં કોઈ ભાગ ન લે, એકલો જ છે. સુખી થવામાં એકલો છે ને દુઃખી થવામાં એકલો છે. શું થાય એમ સવાલ છે, કરે છે. એમાં આનું ઓછું થઈ જતું હોય તો ફાયદો છે, કે તમારા કારણે હું એ દુઃખી, ચાલો તમારું દુઃખ તો થોડું ઓછું થશે. પૂર્વે દુઃખ નામનું જે કર્મફળ હતું એ રૂપે હું એકલો જ હતો, કે જે ફળ ઉપરોક્ત ચૈતન્ય રૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવતું હતું. એટલે એમ કહું આચાર્ય દેવે કે ભૂતકાળમાં રાગી દ્વેષી મોહી થઈને અનંતકાળમાં અનંત દુઃખોને મેં એકલા ભોગવા છે, પરિભ્રમણ કર્યું, નરક નિગોદના દુઃખમાં ગયો પડ્યો, એને એકલું એકલા જ મેં ભોગવું છે. રાગ દ્વેષ તેરા પણ મેં એકલા, અને એને એના ફળને ભોગવા પણ મેં એકલા, એના ઉપરથી હું હવે નિવૃત્ત હું. એવું જ્ઞાન થાય તો એનાથી નિવૃત્ત ને. હવે વળી જયારે પેલા આમ હતું ત્યારે આમ હતું, હવે બીજી વાત છે એમ કે છે. હવે વળી અનાદિથી જ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાના નાશથી, ભલે કર્મનો ઉદય હો, ભલે કર્મનો સંબંધ સત્તામાં હો, તો પણ મને કર્મબંધનના ઉપાધિની નિકટતાનો નાશ થઈ ગયો છે. હવે મારું ધ્યાન મારા સ્વભાવમાં, મારો અસલ સ્વભાવ છે એમાં રહે છે. જે કાંઈ જ્ઞાનમાં જ્ઞેય થાય છે એમાં મારું ધ્યાન રહેતું નથી. જ્ઞાનમાં જ્ઞેય થાય એટલે ધ્યાન રહેવું જ પડે એવું બંધન જ્ઞાન ને નથી. છે કાંઈ એવું બંધન?
પોતો ટ્રાફિકમાં બધે અથડાય, ટ્રાફિક ઉપર કઈ ધ્યાન રહેતું નથી. કેટલા રસ્તામાં મળ્યા, ઘણા મળ્યા, અમારું ધ્યાન રહે કઈ અમે છે. જણાય એટલે ધ્યાન રહે, એવું કઈ બંધન જ્ઞાન ને નથી. જણાય એને ગૌણ થઈ જાય, જો એને જ્ઞાનમાં એમ હોય કે આનાથી મારે પ્રયોજન નથી. ધ્યાન નહીં રહેવાનું કારણ એટલું છે કે એને પહેલેથી જ્ઞાન છે કે આ જે જણાય છે એમાં મને કઈ પ્રયોજન નથી. થઈ ગયું ભલે જણાય, એના ધ્યાન એના ઉપર રહેશે. એ સ્વાભાવિક પ્રક્રિયા છે.